ભાઈ, તમારી તબિયતના સમાચાર સાંભળ્યા થોડું દુઃખ થયું, પણ કર્મની આગળ બધા લાચાર છીએ. કોઈ જન્મમાં કેવા ભયંકર પાપ કર્યા હશે, કોઈ જીવોને કેટલું દુઃખ આપ્યું હશે, પરેશાન કર્યા હશે, માર્યા હશે, કાપ્યા હશે, છેદ્યા હશે, છુંદ્યા હશે. ભલે પછી એક ઇન્દ્રજીવ હોય કે બે ઇન્દ્રિય કે વિકલેન્દ્રિય કોઈ પણ હોય, દુઃખ તો બધાને સરખું જ થાય છે. ને એના પરિણામ ભોગવટામાં આ રોગ બનીને આવે છે. મેં ભોગ સારા ચિંતવ્યા પણ રોગ સમ ચિંત્યા નહીં. બસ ખાવું પીવું હરવું ફરવું મોજ મજા કરવી, બધા ખૂબ ભોગ ભોગવ્યા, બહુ મજા આવી, પણ એની સજા રૂપે આ બધા રોગ આવ્યા. તો હવે કોઈના પર બી મન દુઃખ કર્યા વગર, આને આમ કર્યું, આને આમ ના કર્યું, આને આવું કરવું જોઈતું તું, આને તો મને કઈ, હું કઈ છું જ નહીં એવી રીતના વર્તે છે, આ મારું માનતા નથી, મારું સામું જોતા નથી, કરતા નથી, કાંઈ જ નહીં, હવે બધું છોડી દો. એક જ વિચાર, કરેલા કર્મ ઉદયમાં આવ્યા છે, આ બધાનો તો ખૂબ ખૂબ આભાર કે મને આટલું કરે છે, મારા માટે આટલા ખર્ચા કરીને ઓપરેશનો કરાવે છે, મને સારી રીતના રાખે છે, હું કંઈ જ કરી શકું એવો નથી, છતાં મને બધું કરીને આપે છે. જેટલું કંઈ પણ નેગેટિવ હોય એ ગળી જવાનું, અને જે પોઝિટિવ છે એ ખાલી યાદ કરવાનું, અને મનમાં બધાનો આભાર માનતા રહેવાનો. કદાચ હવે આપણે બોલી શકીએ કે ના બોલી શકીએ ખબર નથી ભવિષ્યને, પણ મનમાં તો એ ભાવના ભાવ્યા જ કરો કે આ દરેકે દરેકને હું ક્ષમા માંગુ છું. નાનામાં નાનું બાળક, એનું ઘોડિયામ સૂતેલું, જન્મેલું છે, એક દિવસનું છે, એક કલાકનું છે, ત્યાંથી માંડીને અત્યાર સુધીમાં જેટલા પણ તમારા કોન્ટેક્ટમાં આવ્યા હોય, એક એકને યાદ કરીને એક એકનું નામ લઈને ક્ષમા મનમાં માંગ્યા કરો. કારણ કે કયા જીવને ક્યારે, આ જન્મમાં નહીં, કોઈ આગલા જન્મમાં, એના આગલા જન્મમાં ક્યારે પણ એમને દુઃખ પહોંચાડ્યું હશે આપણને ખબર નથી. તો હવે આ એક કાર્ય ચાલુ કરી દો, તમે આ કામમાં બિઝી થઈ જાઓ. એમ નહીં માનતા કે હવે મારે કંઈ કામ નથી, હવે જ મોટું કામ છે, હવે ખૂબ કામ છે. એક એકનું નામ લઈને યાદ કરીને ક્ષમા માંગો, અને જેના પર વધારે ઓલું થતું હોય એની એક એક જણની 5 વાર 10 વાર 15 વાર 20 વાર ક્ષમા માંગો. જેટલું મનથી ક્ષમા માંગશો એટલા કર્મો હળવા થશે, અને એટલું આસાનીથી બહાર નીકળશે. પણ એ બી અપેક્ષા નહીં, અપેક્ષા બિલકુલ નહીં કે હું આ બધાને માફી માંગુ, આ હું આમ કરું એટલે મારું આ દુઃખ ઓછું થાય. નહીં, દુઃખ ઓછું કરવા માટે માફી નથી માંગવાની, દુઃખ તો આ એક જન્મનું છે, આપણે ભવ દુઃખ ઓછું કરવા માટે માફી માંગવાની, કે મારા ભવો ભવ સુધરી જાય, મારો આત્મા ઉપર ચડી જાય, પછી ક્યારેય પડે નહીં એવી સ્થિતિ મને મળે, એ ભાવનાને દૃઢ કરો. એક જન્મની ભાવના નહીં, એ તો ટેમ્પરરી છે, પછી શું કરશો. અત્યારે સમજ મળી છે તો ભવો ભવનું સાધી લો ને, જ્યારે નહીં સમજ હોય ત્યારે એક ભવનું સાધતા જશો, પણ અત્યારે સમજ છે તો પછી શું કામ કંજુસાઈ કરવાની, બરાબર ને? તો હવે કોઈના પ્રત્યે દ્વેષ ભાવ નહીં, કોઈનો કઈ વાંક છે જ નહીં, તો બધા કોઈ લેણ દેણ ના સંબંધે નજીક આવ્યા છે, ના કોઈ કોઈનો માં છે, ના કોઈ બાપ છે, ના કોઈ બેન છે, ના ભાઈ છે, ના પત્ની છે, ના પતિ છે, કે દીકરો છે કે બહુ છે, કઈ જ નથી. એ તો આપણે બનાવેલા બધા સંબંધો છે, બાકી તો એ જીવની જોડે જેવા લેણ દેણ ના સંબંધ આગલા જન્મોમાં ક્યારેક બાંધ્યા હશે તો એ પૂરું કરવા તો આવે ને તમારી નજીક, નજીક આવ્યા વગર પૂરું કેવી રીતના થાય? તા બસ લેણ દેણના સંબંધ પૂરા કરવા બધા ભેગા થયા છે, જેવા લેણ દેણના સંબંધ પૂરા થશે કે અહીંથી રવાના થઈ જશે, એ જીવ પછી એ બીજા કોઈ જીવો જોડે બાંધેલા એમના લેણ દેણના સંબંધ પૂરા કરવા ત્યાં વયા જશે. કોઈને પકડી રાખવાની જરૂર નથી, મનથી પણ નહીં. એક જ દ્રઢ ભાવના કે આ બધા લેણ દેણના સંબંધ પૂરા કરવા આવ્યા છે અને સૌ સૌના જેમ પૂરા થશે એમ સૌ વયા જશે, કોઈની જોડે કાંઈ લેવા દેવા નથી. આત્મા એકલો જ આવ્યો છે ને એકલો જ જવાનો છે. આ રીતના સંસારિક ભાવમાંથી બહાર નીકળી જાઓ. જેમ જેમ બહાર નીકળશો ને આત્માનો આનંદ મળશે. આ ગૂંચવાયેલા છો ને બધામાં એટલે તમને આત્મધ્યાન થયા કરે. આનું આમ, આનું આમ, આનું શું થશે, ફલાણાનું શું થશે, આને આમ કરવું જોઈતું તો આને તેમ કરવા જોઈતું. પણ આવા બધા વિચારો કરીને કે આવી બધી આર્ત ધ્યાન કરીને તમને મળે છે શું? કાંઈ નથી મળતું તમને, એટલે આપણને બધાને. તમારે એકની વાત નથી, બધાની વાત છે. તો કાંઈ નથી મળતું આપણને, તિર્યંતિગતિનું આયુષ્ય મળે જ છે. જોઈએ છે, જોઈએ છે તિર્યંતિગતિનું આયુષ્ય. આંખ સામે જોઈએ જ ને તિર્યંતોને, કેવા મારે છે, કેવા કાપે છે, કેવા બાંધે છે, કેવા નાકમાંથી જાડા જાડા દોરડા પસાર કરે છે. આપણા નાકમાંથી એક ઝીણો ઝીણો બારીક દોરો તો પસાર કરો, ખબર પડશે કેવું થાય છે. ને 24 કલાક અને પાછો ખેંચે એ દોરો ધાગો જાડો નાકમાં પરોવીને પછી એને ખેંચે, એને શું દુઃખ નહીં થતું હોય, શું તકલીફ નહીં પડતી હોય. અને આ જનાવરોમાંથી સુગંધી પદાર્થ કાઢવા માટે એને એને કેવા કેવા ત્રાસ આપે છે. આ ગાયોને કતલખાનામાં કેવી રીતના કાપે છે. આ બધું ભોગવવા જવાનું, પછી આ બધી પરિસ્થિતિમાં પોતાની જાતને મૂકો. અને જો તમારી તૈયારી હોય કે મને આ રીતના મારશે ને કાપશે ને કૂટશે ને ગમે ત્યાંથી સળિયા નાખશે શરીરમાં બધું ચાલશે, તો ઓકે. તમને બધું ભોગવવાની તૈયારી હોય તો ઓકે. અરે અહીંયા આટલું નથી ભોગવાતું, આટલી બધી ચારે બાજુ બધા સુખ સગવડ કરી આપવાવાળા છે, પથારી પાથરી આપવાવાળા છે, એમાંય નથી સુઈ રહી શકતા શાંતિથી. તો આ બધું કઈ રીતના સહન કરશો? એટલે છોડી દો, મારે આવી બધી ગતિઓમાં જવાના કર્મો બાંધવા નથી, મારી શક્તિ નથી આવા બધામાં જવાની, તો હું એવા બધા કર્મો પણ શું કામ બાંધું, હું એમાંથી બહાર ના નીકળી જાઉં. સરસ મજાનું સવારે ઉઠીને બધાને ક્ષમા માંગો, પછી બધી પ્રતિજ્ઞાઓ કરો, હું આટલા દ્રવ્ય લઈશ આજે, હું આટલા કપડાં જ પહેરીશ આજે, હું આજે આટલા જ ચંપલ વાપરીશ. મૂકો ને રોજ રોજનું તમારું પોતાનું, એટલો બધો આનંદ આવશે. ઓહો કેટલો બધો હળવો થઈ ગયો. એક ભાઈ હમણાં આવ્યા હતા એટલાન્ટાથી, એ કહેતા હતા કે હું ખાલી એટલો વિચાર કરું છું કે આજે 3 જ વાર ખાઈશ તો હું એટલો બધો હળવો થઈ જાઉં છું. 3 વાર ખાવું એટલે આરામથી પેટ ભરે ને શાંતિથી રહી શકાય, પણ ઓલી જે છૂટ હોય કે આ હાલતા ચાલતા મોઢામાં નાખ્યા કર્યું, આ ખાધું તે ખાધું, એ બધામાંથી બહાર નીકળી ગયા. તો જેટલું મનથી છોડશો એટલા હળવા થશો. આ બધામાંથી બહાર નીકળો, આ બધું ખૂબ કામ છે કરવાનું. ક્ષમાઓ માંગવાની છે, બધી પ્રતિજ્ઞાઓ લેવાની છે, આ બધામાંથી બહાર નીકળવાનું છે. થોડું વાર જેટલો ટાઈમ મળે એટલી વાર શ્વાસોશ્વાસ પર ધ્યાન ટેકવો, તો એટલો સમય બીજા વિચાર નહીં આવે, વિકલ્પોમાંથી બહાર નીકળશો. કે ખાલી શ્વાસ આવે છે ને જાય છે ને, જો બીજું કાંઈ જ નહીં. બીજો વિચાર આવે તો કાઢી નાખો, અત્યારે તો વિચાર નથી કરવાનો. મનને કહેવાનું તારે બીજું કાંઈ કરવાનું નથી, અત્યારે ખાલી તારે શ્વાસોશ્વાસને જોવાનું. તો એટલો ટાઈમ તમને બીજા વિચારો નહીં આવે, આવે તો કાઢો પાછો શ્વાસોશ્વાસને જુઓ, આવે તો કાઢો પાછું શ્વાસોશ્વાસને જુઓ. એમ કરતાં 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 વિચારોમાં ગેપ પડશે, એ જ નિર્વિકલ્પ દશા તો લાવવાની છે. મનને સ્થિર થતા તો શીખવાડવાનું છે. અમુક સમય એવો રાખો, બસ આ 15 મિનિટમાં મને કાંઈ પણ થશે હું હલન ચલન નહીં કરું, ગમે એવા મચ્છર કરશે, ગમે એવી ખણંજ આવશે, ગમે એવો દુખાવો થશે, ગમે એવી અંદર શરીરમાં ઉથલ પાથલ થઈ જશે, પણ હું એક આંગળી નહીં હલાવું. એક 15 મિનિટ સ્થિર કરો, વચનને સ્થિર કરતા શીખો. આજ 1 કલાક સુધી, અત્યારે હું હવે ઈશારાથી પણ વાત નહીં કરું. આ બધું પથારી પડે પડે થાય, આમાં કાંઈ તમારી શારીરિક શક્તિની જરૂર નથી. આ 1 કલાક સુધી હું કોઈને ઈશારો બી નહીં કરું, ગમે તે થઈ જાય. આંખથી એ નહીં, હાથથી એ નહીં, પગથી એ નહીં, નહીં, બિલકુલ આજે મૌન 1 કલાક માટે પથારીમાં પડ્યા પડ્યા. કેટલું બધું ગેઇન થઈ જાય, કેટલું બધું મળી જાય, કેટલું બધું પ્રાપ્ત થઈ જાય, કેટલા બધા ક્લેશમાંથી બહાર નીકળી જાઓ તમે, કેટલા વિકલ્પોમાંથી બહાર નીકળી જાઓ. આ બધું પુણ્ય જ છે. દુનિયામાં 2 જ વસ્તુ છે, પાપ અને પુણ્ય. પાપ નહીં કરો તો પુણ્ય જ છે, જે બચ્યું એ પુણ્ય. પુણ્ય કરવું છે સમજીને પુણ્ય કરવાની જરૂર નથી. પાપ નહીં કરો, ભગવાને 18 પાપ સ્થાનક બતાવે, એ નહીં કરો તો બાકી બચ્યું એ પુણ્ય જ છે. તો સમજાઈ ગયું હશે સારી રીતના કે આપણે આ બધું છેલ્લા ટાઈમ સુધી કરવાનું છે, અને આ સમજણ છે તો કરી શકશું, નહીં તો નહીં કરી શકીએ. એક ગરમ ગરમ પાણીમાં કે કોઈ ગરમ તપેલાને હાથ બી લાગી જાય ને, ત્યારે કેટલો હુંકારો થઈ જાય છે 1 સેકન્ડ માટે. ત્યારે ઓન ધ સ્પોટ એ વિચાર આવવો જોઈએ કે ઓહો, એક આટલું મને ખાલી હાથ લાગી જાય, આંગળી લાગી ગઈ, અને એટલું દજાયું એ બી સહન નથી થતું. તો જીવોને તો આખા નાખા હું ઉકાળી નાખું છું, એને દજાડી નાખું છું. એ જીવો કેવી રીતના સહન કરતા હશે? અને મારે એમાં જવાનું પાછું બાકી જ છે, કેમ કે મેં અત્યાર સુધી મારો ભાલો બધો એકિન્દ્ર જોડે જ પડ્યો છે, અને મારી આ જ હાલત થવાની છે. હું કેવી રીતના સહન કરીશ? મને આખો નાખો કોઈ બાફી નાખશે, હું કેવી રીતના સહન કરીશ? મને આખો નાખો ઊભો ને ઊભો કાપી નાખશે, હું કેવી રીતના સહન કરીશ? તો જે મારાથી સહન નથી થતું, મારે બીજાને નથી કરવું. હરેક જીવ એક સરખા છે, એક એક જીવને એ જ સંવેદના છે, એ જ લાગણી છે, કોઈ ફરક નથી. બધાના અલગ અલગ પંથને નામ પાડીને ફરક આપણે પાડ્યા છે, કુદરતે કોઈ ફરક નથી આપ્યો. મુસલમાનના છોકરાને આ માંગો પાંગ હોય ને હિન્દુના છોકરાને આ માંગો પાંગ હોય, એવો ફરક કુદરતે નથી આપ્યો. તો હરેક જીવને એક સરખી જ લાગણી છે સુખ દુઃખની. જો બીજાના દુઃખની લાગણી અનુભવી શકશો તો તમે એને દુઃખ નહીં આપો, નહીં અનુભવી શકો તો આપશો. તો બસ, જીવ આટલા વર્ષો જેટલા બી જીવવા મળ્યા આજની તારીખ સુધીમાં, એમાં 90-95% ભાગ તો બધો અણસમજમાં, રંગરાગમાં, મોજ મજામાં, બીજાને હણવામાં, બીજાને દુઃખ દર્દ આપવામાં, ઈર્ષ્યા કરવામાં, નિંદા કરવામાં, એમાં જ પસાર થયો છે. હવે 2-5% ભાગ જે બાકી છે, બસ એમાં જેટલું સધાય એટલું સાધી લઉં. આજે ધારણા કરું કે મારે કોઈની નિંદા નથી કરવી, ગમે તે થઈ જાય. આવી આવી ધારણાઓ જેમાંથી આપણે બહાર નીકળવાનું છે. આજે હું કોઈની ઈર્ષ્યા નહીં કરું, ગમે તે થઈ જાય. એક એક દિવસ માટે, એક દિવસ ના થાય 1 કલાક માટે આવા નિયમો લો, અને આત્માને તારો. બસ બીજું કાંઈ જ નથી જોતું. હે પ્રભુ, મારા આત્માને તારો, મારા આત્માને તારો. ઓકે, આ એક ભાઈનો સવાલ આવેલો કે એમના કોઈ રિલેટિવ્સને તકલીફ છે અને એમના માટે કાંઈક કહેવું, એટલે આ ઓડિયો બનાવ્યો એમના માટે. તો જો મને થયું આ બધાને ઉપયોગી થતો હોય તો આપવું એમ, એટલે આપું છું. ઓકે, ધીસ ઓડિયો ઇઝ બાય સુબોધી મસાલિયા. માય કોન્ટેક્ટ નંબર ઇઝ 8850088567। પુનિતભાઈ, તમારો સવાલ છે કે મહાવીર સ્વામીને નૈસાદના ભાવમાં સમકિત પ્રાપ્ત થયેલું, આદેશો દાદા હતા ત્યારે એમને સમકિત પ્રાપ્ત થઈ ગયું હતું, તો પછી આટલા બધા ભાવ કેવી રીતે? પુનિતભાઈ, એ જે સમકિત એમને આવ્યું ને, એ આવીને વમી ગયું હતું, સમકિતનો સ્પર્શ થયો પણ ચાલ્યું ગયું, વમી ગયું હતું, તો વમી ગયું હોય ને તો પણ વધુમાં વધુ અર્ધ પૂજગલ પરાવર્તન કાળમાં મોક્ષ થાય થાય ને થાય? અર્ધ પૂજગલ પરાવર્તન કાળ કોને કહેવાય? બધું પ્રશ્નોત્તર રત્નમાલા ભાગ 1 27 સવાલમાં આપ્યું છે. અને અર્ધ પૂજગલ પરાવર્તન કાળમાં તો કેટલાય ભાવ થઈ જાય, એમને મોટા 27 ભાવ બાકી હતા. એટલે દાદા હતા ત્યારે એ મરીચીનો એમનો 3 ભાવ હતો, એના પછીના 24 ભાવે એ 3 હતો, એના પછીના 24 ભાવે મોક્ષ ગયા. તો એ જે ભાવ 27 ગણાય ને, એ મોટા મોટા ભાવ ગણાય, પણ એમાં એકેન્દ્રિય અને નિગોદના તો અનંત ભાવ વચ્ચે વચ્ચે, જેમ 2000 સાગરો પંપુરા થયા કે જીવ પાછો, મેં હમણાં વચમાં સમજાવ્યું હતું કે જીવ પાછો ક્યાં ચાલ્યો જાય, એકેન્દ્રિય કે નિગોદમાં, નિગોદ પણ એકેન્દ્રિય જ કહેવાય, ત્યાં બધા એને બાંધેલા એકેન્દ્રિયને લગતા નિગોદને લગતા બધા કર્મો પૂરા પડ્યા પડ્યા ત્યાં ભોગવવાના, ત્યાં કોઈ ટાઈમ લિમિટ નથી. પછી પાછા બહાર આવે 2000 સાગરપમ માટે, પાછા એ ટાઈમ પૂરો થાય એટલે પાછા ચાલ્યા જાય. એમ કરતા કરતા 5 ભાવ પછી મહાવીર સ્વામી 5 ભાવ પછી પાછા એકેન્દ્રની ગોદમાં ચાલ્યા ગયેલા. એ ઘણો કાળ એમાં રહીને પછી બહાર આવ્યા, અને પછી 6-10 ભાવ કર્યા, સોરી 6-15 ભાવ કર્યા, અને 15 ભાવ પછી પાછા નિગોદમાં એકેન્દ્રિયમાં ચાલ્યા ગયા. અને એ પછી બહાર આવીને પછી 16-27 ભાવની યાત્રા પૂરી કરી. એટલે આ જે ભાવ થાય ને વચ્ચે, જે એકેન્દ્રિયના, એ ગણતરીમાં નથી આવતા. ગણતરીમાં ખાલી મોટા મોટા ભાવ આવે કે હવે એમને 27 ભાવ બાકી કે 24 ભાવ બાકી, એ મોટા ભાવ. આધા જે અનંતો સમય જેમાં પસાર કરે છે એવા એકેન્દ્રિયના સ્થાવરના ભાવ આમાં ગણાતા નથી. ખ્યાલ આવી ગયો? આ રીતના એમને સમકિત મળ્યા પછી એમને તો અર્ધ પૂજગલ પરાવર્તન કાળ પૂરો નથી ગયો, એના પ્રમાણમાં તો ઘણા ઓછા સમયમાં એ મોક્ષ ચાલી ગયા. ઓકે, ધીસ ઓડિયો ઇઝ બાય સુબોધી મસાલિયા. માય કોન્ટેક નંબર ઇઝ 8850088567. સવાલ છે કે કોઈ સાધુ સંતો પહેલેથી કહીને આવે કે ગોચરી માટે પધારશે અને આપણે વહેલી રસોઈ બનાવીએ, તો આપણને અને એમને દોષ લાગે? જુઓ બેન, દોષ તો લાગે, કેમકે બંનેને લાગે, એમને પણ લાગે, કેમકે એમણે આ રીતના કહીને ગોચરી બોલવા પધારવાનું નથી, અને આપણને એટલા માટે લાગે કે આપણે આપણી ફરજ ચૂકી ગયા. એમને કહેવડાવવું શું કામ પડે, કેમકે એમને ક્યાંય ગોચરી મળતી નથી. કોઈ વેલા જલ્દી 24 ટાઈમ પહેલા રસોઈ તૈયાર કરીને રાખતું નથી. જો મળી જતી હોય તો એ શું કામ કેવડાવે? તો શું રોજ ભૂખ્યા રહે, અને ભૂખ્યા રહેવાની આ પાંચમારામાં દરરોજ ભૂખ્યા રહેવાની શક્તિ છે ખરી. આપણે શ્રાવકો આપણી ફરજ ભૂલ્યા છીએ કે આપણે આજુબાજુમાં નજીકમાં સાધુ સાધ્વીજી ભગવંતો હોય તો આપણી ફરજ બને છે કે આપણે દરરોજ આવવાના હોય કે ના આવવાના હોય, દરરોજ વહેલા ચોવ્યાના ટાઈમ પહેલા રસોઈ કરવી જોઈએ, કરીને મૂકી દેવી જોઈએ કે જેથી સાધુ સાધ્વી ભગવંતોને એમની ગોચરી મળી રહે. કેટલા મોટા પુણ્યનું કામ છે, તમારી જે ગોચરી ખાશે એમાંથી એમને જે શક્તિ મળશે એ શક્તિનો ઉપયોગ એ સ્વાધ્યાય કરવામાં કરશે, એ બીજા લોકોને ધર્મ કરવામાં કરશે, એ ધર્મના વાંચનમાં કરશે, ધર્મ પમાડવામાં કરશે. આ બધી એમની શક્તિનો જે સદુપયોગ કરે છે એ બધું પુણ્યના ભાગીદાર તમે બનો છો. પણ તમે હવે તમે અને તમારા ઘરના બધા રાત્રિ ભોજન કરવામાં મસ્ત બની ગયા છો અને એની પાછળ તમને એ યાદ નથી કે આપણા આટલા મહાન સાધુ સંતો એમના માટે આપણે વહેલા ગોચરી બનાવીએ. આપણે એરિયા તો એવો શોધીએ છીએ કે બાજુમાં દેરાસર હોય, ઉપાશ્રય હોય, અને પછી સાધુ સંતોને સાચવવાની જવાબદારી નથી લેવી તો એવું કેમ ચાલે? તો અને પછી તમે સાહેબજીનો દોષ જુઓ કે સાહેબજી તો કહીને પધારે છે. અરે ના કહીને પધારે તો 10 દાડે 15 દાડે સુધી કાંઈ મળે એમ જ નથી. એટલે હું એમ નથી કહેતી કે હા એમને એમ કહેવું જોઈએ, પણ આ પાંચમારાના આ સંગયનમાં એવી શક્તિ નથી કે આજે 10 દિવસ સુધી એક ગોચરી કાંઈ મળશે નહીં, છતાં એમને એ ચલાવી શકશે એવી એવી શક્તિ આ પાંચમા આરાના સંગયનમાં નથી, આ શરીરમાં એ શક્તિ નથી. અને એમને મજબૂરીથી કેવું પડે છે, કેમકે બધાના ઘરે રાતના 7 વાગ્યા 8 વાગ્યા પછી જ રસોઈ ચાલુ થાય છે અને દરેકનું લક્ષ્ય એટલું જ હોય છે કે ઘરના બધા આવી જાય અને બધાને ગરમ ગરમ જમવાનું મળે. એટલે મોડેથી જ કરવાનું ને, વહેલું તો કોઈ ખાતું નથી, કોના માટે કરવાનું? પણ ત્યારે તમે ભૂલી જાઓ છો કે આટલા મહાન સાધુ સાધ્વીજી ભગવંતો આપની આજુબાજુમાં છે તો આપણે એનો લાભ લઈએ. જ્યાં લેવા જેવો છે લાભ ત્યાં લેવાની કોઈની તૈયારી નથી, માટે આ મજબૂરી ઊભી થાય છે. તો ખરેખર દોષ એમને પણ ના આપવો હોય, દોષ તમારે પણ ના લેવો હોય, તો હવે આજથી નક્કી કરો કે સાધુ સાધ્વીજી ભગવંતો આજુબાજુમાં નજીકમાં હશે તો હું વહેલી રસોઈ કરીશ કે જેથી મને એનો લાભ મળે. તો પછી આવા સવાલ જ ના આવે. આવા સવાલ પૂછતા પહેલા એક આંગળી એમની સામે ચીંધતા પહેલા 4 આંગળી પોતાની સામે આવે છે કે તમે ક્યાં ભૂલ ખાઓ છો. આજે 20, 22 અને 25માં માળે જગ્યાઓ પસંદ કરો છો, કેમ તમને તમારા સાધુ સંતો યાદ નથી આવતા? શું તમે ઈચ્છો છો કે એ લોકો 25 માળ ચડીને થાકીને ઠૂસ થાય અને તમારે ત્યાં ગોચરી બોરવા આવે? અને રોજ માટે શક્ય છે ખરું? તો શું તમે પોતે તો દીક્ષા ના લઈ શકો તો સમજ્યા, પણ શું તમે તમારા સમાજના તમારા સાધુ સંતોનો વિચાર પણ ના કરો કે હું આટલા 20માં મારે રહેવા જઈશ તો કોઈ ક્યારે પણ સાધુ ભગવાન મારે ત્યાં નહીં પધારે, સાધ્વીજી ભગવાન મારે ત્યાં નહીં પધારે? હા તો કઈ વાંધો નથી તમને, તમારો તો જવાબ એવો જ હોય છે કે તો નીચે નીચે જઈને બોલાવી આવવાનું. શું દરરોજ તમને કોઈ કહેશે કે તમે અહીંયા નીચે આવો તમારું બધું લઈને બોલાવવા માટે? કેટલો બાલિશ જવાબ છે આ, કેટલો ફેક જવાબ છે. અમને તો આવું સાંભળીને અમારા હૃદય કપાઈ જાય છે કે ચલો તમે બીજું કાંઈ નથી કરી શકતા તો એટલું તો કરો કે સાધુ સાધ્વીજી ભગવાનના સમય પહેલા તમારી રસોઈ તો તૈયાર કરો. પણ કરવું કાંઈ નથી અને પછી એમના દોષ જોવા છે કે એ તો કહીને પધારે છે, એ તો આમ કરે છે. પણ એ શું કામ કરે છે એટલું તો વિચારો, એમને એવું શું કામ કરવું પડે છે? આજથી 50 વર્ષ પહેલા એવું નહોતું કરવું પડતું. કેમ કે શ્રાવક શ્રાવિકાઓ જાગ્રત હતા, એમના હૃદયમાં એમના સાધુ સંતો પ્રત્યે એક લાગણી હતી, પ્રેમ હતો, વિનય હતો, લાભ લેવાની ભાવના હતી. એ બધું તો ક્યાંય લુપ્ત થઈ ગયું. અને હવે એમના દોષ જોવાય છે એ ખરેખર ઘણું જ ખોટું છે. તો એમને એવું ના કરવું પડે એવું વાતાવરણ પેદા કરો તો તમે સાચા શ્રાવક. આવ્યું સમજમાં? ધીસ ઓડિયો ઇઝ બાય સુબોધી મસાલિયા. માય કોન્ટેક્ટ નંબર ઇઝ 8850088567. બીનાબેન, તમારો સવાલ છે કે જન્મનું દુઃખ વધુ હોય કે મૃત્યુનું, કેવી રીતે? જુઓ, શાસ્ત્રમાં એમ લખ્યું છે બીનાબેન કે જન્મ કરતાં મૃત્યુનું દુઃખ 8 ગણું હોય છે. એટલે શાસ્ત્રમાં લખ્યું છે એટલે વાક્યમાં કોઈ શંકા કરવા જેવી તો નથી. જન્મનું દુઃખ આપણને એમ લાગે છે ઘણું છે, પણ એ કોનું દુઃખ? જે જન્મ આપે છે ને માં, એનું દુઃખ. અહીંયા વાત કોની છે? જીવની પોતાની. તો જે જીવ જન્મ લે છે એને દુઃખ તો છે, એને માથું મારી મારીને સાંકડી જગ્યામાંથી બહાર નીકળવાનું છે, તો એને તકલીફ તો છે, દુઃખ તો છે. 9 મહિના ઊંડામાંથી લટકવાનું છે. પણ આપણા માટે ઊંડા માથે પણ એને તો એ સિચ્યુએશન કમ્ફર્ટેબલ છે, એને આરામથી બધું ખાવા પીવાનું બધું મળી રહે છે. એટલે દુઃખ તો છે, દુઃખ નથી એવું નથી, પણ મૃત્યુ સમયનું દુઃખ વધારે કીધું. એનું કારણ એક જ ધ્યાનમાં આવે છે મને, હું સાચી છું એમ નથી કહેતી, પણ મારા તર્કથી મને એમ લાગે છે કે જન્મ લેતી વખતે આત્મા ભૌતિક શરીરના કણે કણ સાથે બંધાય છે. તમે શરીરમાં કોઈ પણ જગ્યાએ સોય ખોંચો તો તમને એનું દુઃખ થાય છે. એનો મતલબ એ કે આત્માના એક એક પ્રદેશો ભૌતિક શરીર સાથે વિસ્તરેલા છે અથવા તો બંધાયેલા છે. જ્યારે મૃત્યુ વખતે આ બંધાયેલા એક એક આત્મા પ્રદેશોને આ ભૌતિક શરીરના એક એક કણથી અલગ પડવાનું છે, છૂટા પડવાનું છે. સામાન્ય રીતે પણ જુઓ તો તમે ભેગા થવાનું, બંધાવાનું દુઃખ એટલું નથી જેટલું છૂટું પડવાનું છે. એક એક આત્મા પ્રદેશો એમાંથી ખેંચાઈને ભૌતિક શરીરમાંથી બહાર નીકળે છે, ભૌતિક શરીરના એક એક કણનો ત્યાજે છે, એમાંથી ખેંચાઈને એનાથી છૂટું પડે છે. તો છૂટું પડવાનો, ખેંચાઈને છૂટું પડવાનો જે દુઃખ છે એ બંધાવાના દુઃખ કરતાં વધુ જ હોય એવું મને લાગે છે. બાકી તો વધારે સ્પષ્ટતા કોઈ કેવડી કરી શકે. તો પણ આ જે શાસ્ત્રમાં કીધું છે એ તો સુવર્ણ અક્ષર છે, એટલે સમજવાનું કે જન્મ કરતાં મૃત્યુનું દુઃખ આઠ ગણું એ જીવને હોય છે, જે જીવ જન્મ લે છે અને જે મૃત્યુ પામે છે એની વાત છે, જે જન્મ આપે છે એની વાત નથી. ઓકે, તો સમજાઈ ગયું હશે તમને બીનાબેન. ધીસ ઓડિયો ઇઝ બાય સુબોધી મસાલિયા. માય કોન્ટેક્ટ નંબર ઇઝ 8850088567. જો જે વસ્તુ આપના સમજમાં નથી કે આપણી બુદ્ધિમાં નથી બેસતી, આપણને એમ લાગે છે જોઈને કે અમે તો ઘણાને મૃત્યુ થતાં જોયું, ઘણા તો શાંતિથી બસ સૂઈ ગયા હોય, એમ કંઈ દુઃખ હોય એવું આપણને દેખાતું નથી, જ્યારે જન્મનું તો બહુ દુઃખ દેખાય છે. તો સમજવાનું કે જે કંઈ શાસ્ત્રમાં આ વચન કીધા છે એ ખોટા તો નથી જ, એટલું પકડી રાખવાનું. ભલે મને મારી બુદ્ધિમાં સમાતા નથી કે મારી આ બુદ્ધિથી હું એ સમજી નથી શકતી કે જોઈ નથી શકતી, અને હું જોઉં છું એ સાચું જ છે એવું પણ નથી. ભલે બહારથી આપણને એ મુદ્રા એકદમ શાંત લાગતી હોય, પણ અંદરથી છૂટા પડવાની તકલીફ જે હોય તે કોઈ વર્ણવવા પાછું આવતું નથી. બરાબર ને? આજ સુધી કોઈ પાછું નથી આવ્યું કહેવા કે મૃત્યુ વખતે અમને આટલી વેદના થઈ હતી. બરાબર ને? તો આપણી સમજમાં આવે કે ના આવે, આપણા મગજમાં ઉતરે કે ન ઉતરે, પણ આ જે કહ્યું છે ભગવાને તો એ સાચું જ છે, એટલું શ્રદ્ધાથી માની લઈ અને સમજવાનું અને તર્કથી આ રીતના વિચારવાનું, તો તમને ખ્યાલ આવશે કે જન્મ કરતાં મૃત્યુનું દુઃખ આઠ ગણું છે. ઓકે.